कामदेव्याकुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम् શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 322નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપી વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપી ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી, તો તે ઉદયરી આણવાનું બને એવી દશા અમારી નથી. કૃપાળુદેવ પૂજ્ય સ્વભાગભાઈને પોતાની અંતરંગ દશા બતાવે છે. સામાન્ય રીતે જગતમાં જ્ઞાનીઓની દશાને ઓળખવી બહુ દુર્લભ છે અને દુષ્કર છે. એક તો જ્ઞાનીઓ પોતાની એવી દશા દર્શાવતા નથી, અને બીજું જગતના જીવોની એવી દશા જોવા માટેની દ્રષ્ટિ નથી. આ બંને કારણથી જે જગતની અંદર આત્મ સ્વરૂપની જે દશા હોય જ્ઞાનીની, આત્મજાગૃતિની, એવી દશા જગતના જીવો ઓળખી શકતા નથી. પરંતુ પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈ જેવા આવા પરમ મુમુક્ષુ એમને મળ્યા કે જે એમની દશાને ઓળખી શકશે. શબ્દોથી પણ એની પાછળની દશાની જે ભાવ છે એને પકડી શકશે. એટલે કૃપાળુદેવે એવી અદ્ભુત કૃપા કરીને પોતાની અંતરંગની દશા, બહુ વિરલ જ્ઞાનીઓએ પોતાની દશાને વર્ણવી છે. એક તો દશાને વર્ણવી શકાય એવી જ્ઞાની પાસે પણ એવી અભિવ્યક્તિની શક્તિ નથી. પરમ કૃપાળુ દેવ પાસે તો વાણીનો એટલો બધો અતિશય છે, ભાષાનો, કે આવા ભાવને પણ એ શબ્દમાં ઢાળી શકે છે. એટલે એણે એ દશા બતાવી કારણ કે સામે સ્વભાગ જેવા મુમુક્ષુની દ્રષ્ટિ હતી. તો કૃપાળોની દશા જાણવા માટે સ્વભાગની દ્રષ્ટિ જોઈએ. કૃપાળોની દશા ઓળખવા માટે સ્વભાગની દ્રષ્ટિ જોઈએ. અહીંયા એમણે પોતાના દશા દર્શનની અંદર એક વાત લખી છે. ઘર અને વન બંને પ્રકારે સમાન હોવા છતાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે વનમાં રહેવું વધારે રુચિકર લાગે છે. ભલે સમાન છે, છતાં માર્ગનો જે ધોરી માર્ગનો ક્રમ શું છે, વધારે જ્ઞાની જીવોની રુચિ કઈ તરફ હોય, સંસાર તરફ હોય કે સંસારના ત્યાગ તરફ હોય? જૈન દર્શનમાં સર્વસંગ પરિત્યાગનું મહત્વ, ઋષભદેવ આદિ તીર્થંકરોએ પણ એ સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા છે. આત્માકાર પરિણામી એવા ભગવાન મહાવીર પણ એ ગ્રહસ્થ અવસ્થાને છોડીને ચાલી નીકળ્યા છે. એટલે કે છે, અમને તો વધારે રુચિકર લાગે છે. ક્યાં રહેવું વધારે રુચિકર લાગે છે? વનમાં રહેવું. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. એટલે વિતરાગપણું દુઃખ હશે ને? આપણને એમ છે કે સુખની ઈચ્છા નથી અને વિતરાગપણાની ઈચ્છા છે. અહીંયા સુખની ઈચ્છા કહેતા જગતના ઔદ્યોગિક પદાર્થોના સંયોગોના સંબંધના સુખની ઈચ્છા નથી. વિતરાગપણામાં પણ સુખ ખરું કે નહીં? વિતરાગપણામાં પણ સુખ છે, પણ એ સ્વભાવનું સુખ છે. નિત્ય સુખ છે, શાશ્વત સુખ છે. એ સુખની ઈચ્છા છે જે અનંત છે, જે અક્ષય છે, જે અવ્યાબાધ છે. એટલે કહું કે અમને વિતરાગપણાની ઈચ્છા છે. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે. સૌભાગભાઈની, ડુંગરસિંહભાઈની બહુ ઈચ્છા અને કૃપાળુદેવ ઉપર ઘણો આગ્રહ કરે કે પ્રભુ આપ બહાર પડો, માર્ગને પ્રકાશો, જગતના કલ્યાણ અર્થે આપ કંઈ કરો. એ કહે છે તમે લખ્યું અને એ પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે અમને પણ રહે છે. જ્ઞાનીઓની આ એક સનાતન સંપ્રદાયની કરુણાશીલ સહજ અવસ્થા હોય છે. જગતના જીવો આત્મભાવને પામે, આત્મશાંતિને પામે, આત્મસમાધિને પામે. આવી જગતના જીવો પ્રત્યેની જ્ઞાનીઓની સનાતન કરુણા હોય છે અને એ જ આ સનાતન માર્ગ છે. મોક્ષનો માર્ગ સનાતન છે કારણ કે જ્ઞાનીઓની આ જે કરુણા છે એ સનાતન છે. કે જે સુખ અમે પામ્યા છીએ તે સુખ જગતના જીવો પણ પામે, જે સમાધિને અમે સાધ્ય કરી છે તે સમાધિ જગતના જીવોને પ્રાપ્ત હો, મુક્તિની વિધિ જે અમે કરી છે એવી મુક્તિની વિધિ જગતના જીવો કરે. અને એ અનવકાશપણે જગતના જીવોને આવી શાંતિ મળે, કોઈ પણ પ્રકારની એમાં બાધા ઉત્પન્ન ન થાય, આવી જેની સહજ કરુણાશીલ અવસ્થા જેના સંપ્રદાયની છે એ સનાતન સંપ્રદાય એ જ્ઞાનીઓનો છે. એટલે કહે છે કે અમને પણ એવો પુરુષાર્થ કરવાની ઈચ્છા છે કોઈ પ્રકારે રહે છે. શબ્દ પ્રયોગ લખ્યો છે કોઈ પ્રકારે. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે. આત્માની દશા કેવી બની ગઈ છે? આત્માની સહજ દશા કેવી છે? ઉદયને અનુસરીને ચાલવું. આ મોટામાં મોટું સદગુરુનું લક્ષણ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા 10માં પરમ કૃપાળુ દેવે કહ્યું છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રોત સદગુરુ લક્ષણ. સદગુરુના લક્ષણની અંદર એક અદ્ભુત લક્ષણ છે, વિચરે ઉદય પ્રયોગ. આવું જગતના કલ્યાણના પુરુષાર્થ માટેની આટલી માગણી હોવા છતાં કે છે અમારા આત્માની દશા સહજ છે, ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા છે. સહજ એટલે વિના પ્રયાસ, એફર્ટલેસ, જ્યાં કોઈ પણ પ્રકારની જીવની રંજિત ભાવ નથી, જીવનો કોઈ પણ પ્રકારનો રંજિત ભાવ નથી, કોઈ પણ પ્રકારનો નિશ્ચયના ભાષામાં કહે છે તે પ્રકારનો કરતા ભાવ નથી, અને છતાં કોઈ પ્રકારે એવી ઈચ્છા રહે છે એટલે કરુણાના આધાર ઉપર રહે છે પણ કર્તૃત્વના ભાવના આધાર ઉપર રહેતી નથી. આ બેનું જબરજસ્ત, જ્યાં સુધી એનું આપણને વિવેકપૂર્વક સમજ નહીં આવે ત્યાં સુધી આપણે તો હજી જ્ઞાનીને ઓળખવામાં ભૂલથાપ ખાઈ જશું. સહજ છે, સહજ દશા છે, ઉદય અનુસાર, નોટ એકોર્ડિંગ ટુ પ્લાનિંગ. ઉદય છે, રંજિત ભાવ નથી, રંજિત ભાવમાં કસાયના સૂક્ષ્મ ભાવો રહેલા છે. આનંદ ગંજી એને વાસિત બોધ કહે છે. આવા પુરુષના બોધને પણ વાસિત બોધ કહે છે કારણ કે તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર. હે પ્રભુ, આ કાળમાં અમને વિરહ પડો નિર્ધાર, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે જગ વિરલા જોઈ. આમાં તો વિરલાઓ જગતની અંદર બહુ જુદ છે. ત્યારે કહે છે કે અમે તો આ પ્રકારનો ઉદયને અનુસરીને ચાલીશું. જેવો ઉદય જે પ્રકારે આવે તે પ્રકારે ચાલવા માટેનો જેનો પોતાનો કોઈ રંજિત ભાવ નથી. અકર્મ અવસ્થા શું? જ્ઞાનીઓ ઉદયને ભોગવે અને નવા કર્મ ન બાંધે. નવા કર્મ ન બંધાય જ્યારે કષાયનો સંપૂર્ણ અભાવ હોય તો. કષાયનો સંપૂર્ણ અભાવ ત્યારે થાય કે જ્યારે જીવના રંજિત પરિણામ ન હોય. જીવના રંજિત પરિણામ ત્યારે જ ન હોય કે જ્યારે ઈચ્છા તત્વ ન હોય અને કેવળ ઉદય તત્વના આધાર ઉપર એની પ્રવર્તના હોય. અહીંયા કહે છે ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે. માર્ગ પ્રકાશવા માટેની વાત પણ જગતના કલ્યાણ અર્થે જ છે. પણ જગતના કલ્યાણનું જૈન દર્શનમાં જે અપેક્ષિત સાધન મૂક્યું છે એ અપેક્ષા સમજવી પડે કે એ પુરુષાર્થ પણ જ્ઞાનીઓએ ઉદય અનુસાર કરવો પડે અને તો જ સમજાશે કે તીર્થંકર પણ તીર્થંકર કર્મ નામ કર્મને ભેદે છે. ત્યાં તે રંજિત ભાવે નથી. અને એટલે જ એના શાસનનો મહાપ્રભાવ છે, તત્વનો પ્રભાવ છે, સત્વનો પ્રભાવ છે. કારણ કે રંજિત ભાવ નથી. તીર્થંકરની ઈચ્છા નથી કે દેવો આવીને સંવસની રચના કરે. એનું પ્લાનિંગ નથી કે આવું કરજો, સ્ટેજ આટલું હોવું જોઈએ, ઊંચાઈ આટલી હોવી જોઈએ, માઇક આટલા હોવા જોઈએ, બેઠક આવી હોવી જોઈએ, અહીંયા આ વીઆઈપી બેસશે, અહીંયા આટલા ગ્રુપ કરજો, અહીંયા આને કરજો. આવું કોઈ પ્લાનિંગ જ્ઞાનીના આયોજનમાં ન હોય. દેવોને જે સૂજે દેવો કરે. પરસ્તામાં જેને આવીને બેસવું એ બેસે. સમવસણના કઈ નિમંત્રણ પત્રિકા સાંભળી છે? ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે. ક્યારેક ધર્મના, દર્શનના, તત્વના સૂક્ષ્મ ભાવો જ્યારે સમજાય ત્યારે જ્ઞાનીની દશા ઓળખાય. આ જીવની મોટામાં મોટી ભૂલ હોય તો હજી જ્ઞાનીની ઓળખ નથી. એને આ બધી સૂક્ષ્મતાઓ પકડાય, નહીં તો ક્યાંય ને ક્યાંય રોકાઈ જાય છે. અને જ્યાં રોકાયો એટલે પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. કૃપાળુદેવ કહે છે આ આત્મકલ્યાણ કરવાનું સાધન પ્રાપ્ત થવામાં મોડું થાય તો વાંધો નથી, પણ ભ્રાંતિ થાય તો જરૂર વાંધો છે. ઘણાય જીવો મોડું થવાનું સહન કરી શકતા નથી. એને આજને આજ મોક્ષ જોઈએ છે. એને એમ થાય છે કે હું રહી જઈશ, આ પામી જશે. ભ્રાંતિમાં વયા જાય છે. મોડું થાય એની ચિંતા નહીં કરવાની, સમ્યક દ્રષ્ટિ રાખીને વિતરાગ માર્ગના દર્શનની સૂક્ષ્મતાને, ગંભીરતાને આશયને પકડીને ચાલીને. જો જ્ઞાનીને પણ ઉદય અનુસાર હશે તો આપણને પણ એ પ્રકારનો ઉદય, એવી તથાગત આપણી યોગ્યતા, એવી તથા ભવ્યતા આપણે પાત્રતાના રૂપમાં કેળવવી જોઈએ કે જેથી કરીને તેવો જ યોગ આપણને પ્રાપ્ત થાય. જીવને હંમેશા તથારૂપ યોગ પ્રાપ્ત થાય છે. તો યોગની પ્રાપ્તતા, યોગ કેવા પ્રકારનો હશે? જેવી આ જીવની યોગ્યતાને પાત્રતા એને કરી હશે. અને એમાં એ સ્વતંત્ર છે, પોતાની પાત્રતા ઊભી કરવામાં સ્વતંત્ર છે. ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે. અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી. જગતનું કલ્યાણ કરીએ એવો ઉદયકાળ અમને નથી. ઉદયકાળ તો વ્યવહારનો પ્રપંચ ઉદય છે. કારમોરે પરિગ્રહ વધતો જાય છે. જેમ હડસેલવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ વધે છે. ન ઘટે રંચ રે, જરાય તસુભાર પણ ઘટતો નથી. ચારે તરફ ઉપાધિની જ્વાલાઓ સળગી ગઈ છે. ધડ ઉપર માથું રહેવું પણ દુષ્કર છે. એવો ઉપાધિનો ભીડો ચારે બાજુથી. ઉદય આ છે. આ ઉદયની અંદર જગત કલ્યાણની વાતને અમારે કાંઈ બેસતું નથી. અને પછી બીજું વાક્ય બહુ મહત્વનું. તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી. ઉદેરીને આણવો, જે ઉદયમાં નથી એ ઈચ્છાથી કરવું ને ગોઠવવું, આ ઉદેરીને આણવું કહેવાય. ઉદેરીને આણવું એટલે જે નથી, જે સહજ નથી, જે ઉદયમાં નથી, તે ઈચ્છાના જોરથી, આયોજનના જોરથી ગોઠવવું, એને કહે છે ઉદેરીને આણવું. કહે છે ઉદેરીને આણવાનું બને, એવું બને એવી દશા અમારી નથી, અમે નહીં કરી શકીએ. જેને કરવું હોય કરે. આ કરી શકે જેને પંથનો અભિનિવેશ હોય, જેને મતનો અભિનિવેશ હોય, જેને સંઘનો અભિનિવેશ હોય, જેને સંઘાડાનો અભિનિવેશ હોય, મત મતાંતરનો, આશ્રમનો, એવા બધા અનેક પ્રકારના આરંભ સમારંભનો જેને અભિનિવેશ હોય, એ ઉદેરીને આણી શકે, એ પ્લાનિંગ કરી શકે. પિતરાગનો માર્ગ નિર્ગ્રંથનો છે, ક્યાંય બાંધવાનો નથી અને બંધાવવાનો પણ નથી, છૂટવાનો છે અને છોડાવવાનો છે. જ્યાં જ્યાં કોઈ પણ પ્રકારનું બંધન છે તો એ નિર્ગ્રંથનો માર્ગ નથી. અહીંયા કહે છે સ્પષ્ટ રૂપમાં જગતના કલ્યાણ માટે પણ આ પુરુષ કહે છે કે એવું ઉદેરીને આણવાની દશા અમારી નથી. તો એમાં એને જગતનું કલ્યાણ કરવા માટે થઈને કોઈ ભાવના નથી એમ અર્થઘટન કરવું, એને જગતના જીવો પ્રત્યે કોઈ કરુણાનો ભાવ નથી. ખૂબ વસ્તુને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જીવને જે અવસ્થામાં આવવાનું છે એ ભાવોની પકડ, જો વિતરાગ દર્શનના વિતરાગ ભાવોની પકડ નહીં આવે તો ઘણી ઘણી પ્રકારની અંદર આપણે જરા સમજની અંદર ઓછા ઉતરશું, ઊણા ઉતરશું. અને જેટલી સમજણ ઓછી હશે અને ઊંધી હશે, વિપરીત હશે, તેટલા પ્રમાણમાં કલ્યાણનો માર્ગ આપણા માટે દૂર થશે. ઉદય કાળ હાલ સમીપમાં જણાતો નથી, શબ્દ પ્રયોગ બરોબર યાદમાં લેવો, એવો નથી એમ નહીં, પણ અત્યારે કોઈ એવો કાળ સમીપમાં જણાતો નથી. આગળના કેટલાય પત્રમાં લખ્યું છે કે જો આયુષ્યનો બંધ વધે, 36મું વર્ષ થાય તો કદાચ સર્વસંગ પરિત્યાગનો અવસર આવે અને જગતનું કલ્યાણ થવું હોય તો થાય, થાય જ એમ નહીં. પણ ઉદેરીને આણવાની વાત નથી. આ જ્ઞાની પુરુષ પાસે સામર્થ્યની કોઈ કમી છે? શક્તિની અપેક્ષાએ, માર્ગના જ્ઞાતાની અપેક્ષાએ? તો કહે છે કે જે સહજ પુરુષ અહીંયા નોંધ કરે છે તે આ કાળનો કોઈ ક્ષયોપશમી છે, તે અર્થનો જ્ઞાતા છે, કામ પુરુષાર્થનો જ્ઞાતા છે, મોક્ષ પુરુષાર્થનો જ્ઞાતા છે, તે વિધિને જાણે છે અને તે વિધિને પ્રકાશી શકે એમ છે. બહુ ઓછા લોકો એવા આ કાળની અંદર વિદ્યમાન હશે. તો સામર્થ્યની અપેક્ષાએ કોઈ વાત રહેતી નથી. પણ ઉદેરીને આણવા માટે જે અંદર ઈચ્છાયોગ જોઈએ, રંજિત ભાવ જોઈએ, એ નથી, એવી દશા અમારી નથી. આગળ, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારા નમસ્કાર હો, એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. વ્યવહાર ચિંતા, સંસાર ચિંતા સૌભાગભાઈને કોરી ખાઈ છે. એટલે એમણે કૃપાળુ દેવને, આ લબ્ધિવાળો પુરુષ છે, આ બહુ સામર્થ્યવાળો પુરુષ છે, આ શક્તિવાળો પુરુષ છે, આ દયાવાળો પુરુષ છે, એમણે બહુ ભદ્રિક ભાવે પોતાની બધી સ્થિતિનું વર્ણન ભગવાન પાસે કરી દીધું કે મને તો પરમાર્થની પણ એટલી જ ઈચ્છા છે પણ વ્યવહારની પણ એટલી જ ચિંતા છે, પરમાર્થની પણ એટલી જ તીવ્રતા છે પણ વ્યવહારની પણ એટલી જ ચિંતા છે. અને આ જ્ઞાની પુરુષે એને આ તત્વની સમજ આપી. પ્રારબ્ધ અને પુરુષાર્થ. પ્રારબ્ધની અંદર જે થવાનું છે, જે ઉદયમાં આવેલો છે, જે સંયોગો છે, જે સંબંધના જગતમાં આપણે જીવીએ છીએ, એની સાથેની પ્રાપ્તિ અપ્રાપ્તિ જે છે એની અંદર આ જીવની અંદર કંઈ પોતાનું નિરૂપાયપણું સિવાય કંઈ નથી. આ વાતને બેઠી છે એ સૌભાગ્યના પત્રની અંદર એનો રણકો આવે છે, એ શ્રદ્ધા આવે છે આ જ્ઞાની પુરુષના વચનમાં કે હવે તમે તમારા કુટુંબ વિશે આગળના પત્રમાં આવી ગયો કે એ તમારા કુટુંબ વિશે જે ચિંતા કરવી હોય તમે કરો કે ન કરો, જે થવાનું હશે તે થશે. એક વાર આ બાણમાંથી તીર નીકળી ગયું, ભાથામાંથી એટલે નીકળી ગયું, એમ જીવે આ દેહ ધારણ કર્યો, આયુ કર્મની અંદરનો પ્રારંભ થયો, તો એ આયુની જેટલી સમય છે, હું મિનિટ પડ નથી કહેતો, એ આયુનો જેટલો સમય છે તે સમયે ઉદયમાં આવનારા કર્મો ઉદયાવલીમાં આવી ગયા. હવે આવેલા કર્મો ઉદયાવલીમાં આવ્યા છે તો વિપાક રૂપે જ પરિણમશે, એમાં કોઈ ફેર નહીં થાય. એ વિપાક શુભ હોય અશુભ હોય, પણ પ્રાય અશુભ જ હોય. અને એ ઉદયાવલીમાં આવેલા કર્મને ટાળવા માટે નાગેન્દ્ર, સકેન્દ્ર, જીનેન્દ્ર કોઈ પણ સમર્થ નથી. તો જીવે પોતાની અવસ્થાનો ખ્યાલ કરી લેવો કે હું આડો હાથ દઈ શકું એમ નથી. જો ભગવાન મહાવીર પણ સંગમના ઉપસર્ગને ટાળી ન શકે, જો એ ગોશાલકના કાષ્ટ સલાકાના ઉપસર્ગને જો ટાળી ન શકે, તદ ભવે મોક્ષે જવું છે અને સાધનાનું જબરજસ્ત બળ છે, હવે આ કર્મ રોકાઈ જાય, એને પણ સાધનાનો માર્ગ સારા 12 વર્ષનો પકડી લીધો અને પકડીને એણે આ પ્રકારનું ઇન્દ્રને પણ કહ્યું કે હે ઇન્દ્ર દેવરાજ, આ કર્મને કોઈ ટાળી શકશે એમ નથી, માટે હવે અમારે કોઈ તમારા અંગરક્ષકની મદદની કંઈ જરૂર નથી. આ પ્રકારની જે અવસ્થા છે, આ જ્ઞાનીના જીવનમાંથી જો સંદેશો મેળવવો હોય તત્વજ્ઞાનનું વ્યવહારિક સ્વરૂપ, તો આ પ્રકારનો છે. એ જ્ઞાનીએ જ્યારે પ્રારબ્ધને પુરુષાર્થ, હવે ગમે તેવો ઉદય હોય, ઉદય ગમે તેવો હોય, કર્મનો ઉદય વિપાક ગમે તેવો, જીવ ચૈતન્યનો પુરુષાર્થ કરી શકે કે નહીં? કર્મનો ઉદયમાં કર્મ પર છે, એ દ્રવ્ય પર છે, એનું બંધારણ પર છે, એની રચના પર છે, એ જીવથી પર છે, માટે જીવનું ત્યાં કંઈ ચાલી શકે એમ નથી. પણ પુરુષાર્થમાં જે ચૈતન્યની ધારાથી એને જે પુરુષાર્થ કરવાનો છે, પોતાના સ્વરૂપને જાગૃતિનો, પોતાના સ્વભાવમાં ઠરવાનો, અને પોતાનો અકસાય ભાવ છે, સંભાવ છે, એમાં રહેવાનો, એ પર છે કે સ્વ છે? એ ક્ષેત્ર સ્વસત્તાનું છે કે પરસત્તાનું છે? તો એમાં જીવ પોતે ત્યાં રહી શકે છે. પુરુષાર્થની અંદર એ કરવાનો છે. જ્ઞાની એમ કે છે કે આ જીવે એનો લક્ષ્ય એ પોતાના ઉદયને, પ્રારબ્ધને ફેરવવાની અંદર લાગ્યો છે, અને પુરુષાર્થ તો કરતો જ નથી અને ખોટી ખોટી ફિલોસોફી કર્યા કરે. પ્રારબ્ધ નથી ફરવાનો એ નિર્ણય કરી લે પહેલા, એટલે પછી માથાકૂટ બંધ થાય. જ્ઞાનીને વચનની સૌભાગભાઈ જેવો મહામુમુક્ષુ એણે માત્ર પત્ર વ્યવહારથી આ સમજ મેળવી લીધી, અને એ સમજ મેળવીને એને કૃપાળુદેવને એક પત્રમાં લખ્યું. પુરુષાર્થ તરફનો એનો જે પ્રેમ છે સૌભાગનો, પરમાર્થ પ્રત્યેનો દ્રઢ નિશ્ચય છે, એટલે કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુએ સૌભાગને ક્યારેય ભૂલવા જેવો નથી, એટલા માટે કે આપણા બધાની દશા આ છે. પણ ઘણી ઓછી છે, સૌભાગમાં તો મુમુક્ષુતા હતી,
સૌભાગને જેમ વ્યવહારની ચિંતા હતી, સંસારની ચિંતા હતી, ઉદય થોડોક આકરો હતો, વિપરીત હતો. એ બાબતમાં કદાચ આપણે એમ કહીએ કે અમારે સૌભાગભાઈ જેવું જ છો, પણ સૌભાગને એની પરમાર્થની ચિંતા તીવ્ર હતી એવી કદાચ આપણને નથી. સૌભાગની મુમુક્ષતા, પરમાર્થનો દ્રઢ નિશ્ચય. એટલે એણે કૃપાળુદેવને લખી નાખ્યો કે આ બધું હોવા છતાં ભલે સંસારની ગમે તે ચિંતા હોય પણ મનસ્થિતિ અમારી અમે તમને જણાવીએ છીએ, માગી ખાઈને ગુજરાન ચલાવીશું. આ માનસિકતા, માગી ખાઈને ગુજરાન ચલાવશો પણ ખેદ નહીં પામીએ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, જે માઠી ગતિના કારણ, જે અધોગતિના કારણ, જે પરિણામ આ કર્મબંધને આ રીતે અનંતરમંદી સંસાર કરાવે, એવા આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં અમે નહીં જાય, ખેદ નહીં કરીએ, ખેદ નહીં પામીએ. શબ્દ પ્રયોગ પામવાનો છે. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. કયું દુઃખ? માગી ખાવાનું. માગી ખાવાનું દુઃખ છે, પણ જ્ઞાનના અનંત આનંદ આગળ એ દુઃખ કેટલું છે? તૃણવત છે. આત્માની સાધનાનો માર્ગ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે. એ જ્ઞાન છે, એ જ આત્માનું સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપી આત્મા આપણને પ્રગટ થાય અત્યારે તિરોહિત ભાવે છે, આવૃત છે, આવરણ છે. આ આવરણ હટી જાય, માર્ગ સ્પષ્ટ થાય, એનો આનંદ અદ્ભુત છે. આત્માને પોતાનું જ્ઞાન થાય, એ આત્મજ્ઞાનનો આનંદ છે, એ અદ્ભુત છે. જગતમાં આત્મજ્ઞાનના આનંદની તોલે આવી શકે એવો કોઈ આનંદ નથી. બધો જ આનંદ પરના સંયોગમાં છે, પરના સંબંધમાં છે. આ આત્માનો આનંદ છે એ પોતાના સ્વભાવમાં છે. એટલે જ એને અનંત કહ્યો છે, અક્ષય કહ્યો છે, અવ્યાબાધ કહ્યો છે. એ ક્યારેય એનો અંત નહીં આવે, ક્યારેય એ ખૂટશે નહીં, અને ક્યારેય એના ઉપભોગમાં બાધા નહીં આવે. એ અનંત છે, અક્ષય છે અને અવ્યાબાધ છે. એ આત્માના અનંત આનંદ આગળ તે દુઃખ, આ માગી ખાવાનું દુઃખ, કદાચ ગુજરાન ચલાવવા માટે થઈને દેહ ધારણ કર્યો છે એટલે બે વખત ત્રણ વખત જે કંઈ ખાવાની જરૂર પડે, એ ભોજન માટે થઈને, એ ગુજરાન ચલાવવા માટે થઈને, આ માગી ખાવું એના જેવું કોઈ દુઃખ નથી, યાચના જેવું. તો કે એ દુઃખ આ અનંત આનંદ આગળ તો તૃણવત છે, તૃણવત છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારા નમસ્કારો. હે સ્વભાવ, આ જે અંદરથી નિશ્ચયની ધારા પ્રગટી છે એને અમે નમસ્કાર કરીએ છીએ. કોણ નમસ્કાર કરે છે? આવો શ્રીમદ રાજચંદ્ર જેવો સમર્થ જ્ઞાની પુરુષ, મુમુક્ષુના આ જે ભાવ છે, મુમુક્ષુની અંદરની આ જે એની પોતાની જે ભાવના છે કે સાહેબ અમને આ જ્ઞાન આપો. કદાચ આવું સ્થિતિ થશે વ્યવહારની તો એનું અમને કંઈ એનું દુઃખ છે, પણ પેલા આત્માના અનંત આનંદ આગળ તો એ તૃણવત છે. આવું જે વચન નીકળું છે, આ વચન શેમાંથી નીકળું છે? આ સમ્યક શ્રદ્ધાન એટલે શું? સંકેત, 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 સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન. સાંપ્રદાયિક પરિભાષામાં આપણે ગમે તે પ્રકારે બોયલાજ કરીએ, બોયલાજ કરીએ, સંકેત થવું જોઈએ, સંકેત આને થઈ ગયું છે ને, આને થાય છે ને, આને થઈ ગયું છે ને, અમને ક્યારે થશે ને, સમ્યક દર્શન મેળવી લઈએ. પણ સમ્યક દર્શન એટલે કઈ પરિણતિ જીવની, ભાવની પરિણતિ શું? આ સમ્યક દર્શનના લક્ષણ શું? સમ્યક દર્શન આવે તો જીવની ભાવધારાનું સ્વરૂપ શું? એ આ કહે છે કે માગી ખાઈને અમે ગુજરાન ચલાવીએ, પણ આત્માના અનંત આનંદ આગળ તો એ દુઃખ અમારે મન તૃણવત છે. આ વચનને અમારા નમસ્કારો. જ્ઞાની પણ આ વચનને નમસ્કાર કરે છે. મુમુક્ષુના નિશ્ચયની આ દ્રઢતા છે એ જ એને પરમાર્થની પ્રાપ્તિનો આધાર છે. જ્યાં સુધી આવું નિશ્ચય બળ જાગ્યું નથી ત્યાં સુધી આત્મબળ કેવી રીતે જાગે? વચનામૃતની અંદર બહુ પાયાની વાત, પણ બહુ મહત્વની વાત. સિદ્ધાંતોના ઢગલે ઢગલા ને પોટલે પોટલા એક બાજુ છે શાસ્ત્રના, અને બીજી બાજુ એક બેઝિક વાત પકડાઈ જશે, જીવની આખી દશા બદલાઈ જશે. બહુ સરળ મુક્તિ માર્ગ થઈ જશે, જે પરમ કૃપાળુ દેવે કહ્યું કે સમજ પીછે સબ સરળ હૈ. સિદ્ધાંતોના ઢગલે ઢગલા અને સમજણમાં જીરો, અને નાની નાની વાતની જો સમજણ આવી જાય કે પરમાર્થનું સ્વરૂપ શું, મુમુક્ષુતાનું સ્વરૂપ શું, મારે આત્મા મારે પ્રાપ્ત કરવો છે તો આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય, એના જો થોડાક વ્યવહારિક સૂત્રો, વ્યવહારિક એની વિભાવનાઓ આપણને જો બેસી જાય ને સમજાઈ જાય, આ સમજ બહુ મોટી ચીજ છે. આ સમજાઈ જાય અને જ્યાં સમજણ થાય ત્યાં સમજી રહ્યું વિકલ્પ શાંત થાય, જ્યાં એક વાત સમજાઈ જાય તો વિકલ્પ શાંત થાય. પણ સંકલ્પ વિકલ્પ આમ હોય તો શું થાય, આનું આમ હોય તો શું થાય, તેને હજી વસ્તુ સ્થિતિ બરોબર સમજાણી નથી. તે વચનને અમારા નમસ્કારો. આપણે તો અહીંયા મહત્વ એ જોવું છે કે કૃપાળુ દેવ જેવો સમર્થ જ્ઞાની સૌભાગભાઈના આ વાક્યને નમસ્કાર લખે છે. સૌભાગને તો નમસ્કાર કર્યા છે, ભગવાન કુંદકુંદાચાર્યને નમસ્કાર કર્યા છે, જિનેશ્વર વિતરાગ પરમાત્માને નમસ્કાર કર્યા છે, પણ સૌભાગે લખેલા વાક્યને નમસ્કાર કર્યા છે. એવું જે વચન, તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. કૃપાળુદેવ લખે છે, એવું જે વચન કેવા ખાતર તો કહીએ કે અમે માગી ખાશું, પણ અભિમાનનો આફરો ચડે ને ત્યારે કે હું કઈ તારા પૈસા ઉપર બેઠો નથી, માગી ખાઈશ પણ મારે તારા પૈસા નહીં જોઈએ હરામના. દીકરા એ વાંધો પડે, ભાઈઓ સાથે વાંધો પડે, પાર્ટનરમાં તકરાર પડે, અને પછી આવો કોઈ પ્રશ્ન આવે ત્યારે પોતાનું સામર્થ્ય બતાવવા માટે એમ કહે કે ભલે મારું ઘર નહીં હાલે, હું માગી ખાઈશ પણ મારે તારો તો પૈસો જોતો નથી હરામી. આ અભિમાનના આફરા ચડે. આની અંદર એ વચન આ યોગ્યતાના આધારે નીકળેલું નથી. અહીંયા જે સૌભાગ લખે છે કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું, એવું વચન આપણને જે પ્રકારના અહમ પ્રેરિત વચન છે એવું આ વચન નથી. એટલે જ્ઞાની કે છે, એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. કેવી યોગ્યતા? ખરી. આ ખરી ને ખોટી આ બે વાત પકડાય, ખોટી યોગ્યતા શું અને ખરી યોગ્યતા શું. આ મુમુક્ષુની ખરી યોગ્યતા,
દશન એવી જ્યાં સુધી જીવલ હે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો.
આ દશા, આવી દશા જીવ પામે અને એને જોગ મળે. જોગાનું જોગ, યોગ્યતાના આધાર ઉપર જોગ મળવો જોઈએ. યોગ્યતા વિનાનો જોગ પૂર્વે અનંતવાર મળ્યો છે, અફળ થયો છે. યોગ્યતાની સાથે જોગનો મેળ થવો જોઈએ. આ યોગ્યતા કૃપાળુદેવ કહે છે સૌભાગને કે તમારી આ યોગ્યતા છે, આ વાક્ય જે તમે લખ્યું છે એ ખરી યોગ્યતા વિના આવું વચન નીકળવું સંભવિત નથી. સૌભાગને યોગ્યતાની, ખરી યોગ્યતાની અહીંયા છાપ મળે છે. ખરી યોગ્યતા, ખરી મુમુક્ષુતા. મુમુક્ષુતામાં પણ કેટલી ભ્રાંતિ, 254માં કીધું, મિથ્યા સમતા, ભ્રામક મુમુક્ષુતા. આપણને બધું અનુકૂળ આવે એવા ગણિત કરવાના અને આપણી જાતને કેમાં ખતવણી કરવાની,
મુમુક્ષુતામાં, અને ગોઠવણ કેની સાથે કરવી બધી? પરમાં. અને સ્વની અંદર કઈ ઠેકાણા નહીં, ભાવમાં, સમજમાં, વિચારમાં કઈ નહીં. સંયોગો પ્રત્યેનું સમાધાન તો કે કઈ નહીં. અને ખતવણી સમા કરવાની? મુમુક્ષુતા. તો એ મુમુક્ષુતા ખરી મુમુક્ષુતા? એ દશાના લક્ષણ કીધા.
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.
કસાયો શાંત થઈ જાય. ક્રોધમાન માયાલોભ હાસ્ય શોક રતિ અરતિ ભય દુગંછા વેદ આ બધા જ્ઞાનીઓએ તો શબ્દથી કહ્યા છે, પણ એ મોહનીયની પ્રકૃતિ અને એના નામ તો ન આપી શકાય એવા ચડ ઉતરિયા ભાવ અનંત પ્રકારની આ મોહનીય કર્મની પ્રકૃતિ છે, જેનું સ્વરૂપ કષાય રૂપે છે. કષાય એટલે મનથી જે ક્રિયા થાય છે એને કષાય કહેવાય છે, જેનું પરિણામ સંસાર હોય છે. હિંસાનું કર્મ એ ઇન્દ્રિયથી કરવું પડશે. અદત્તા દાનમાં કર્મ કરવું હશે તો શરીરના ઇન્દ્રિયથી કરવું પડશે. સત્ય વાણીથી વધવું પડશે. પરિગ્રહ શરીરથી કરવો પડશે. પણ કષાય મનના માત્ર ભાવથી કષાય થઈ જાય. માત્ર મનના ભાવથી કષાય થાય છે. આત્માની પરિણતિ વિભાવમાં ગઈ અને કષાયનું પરિણામ જાગૃત થઈ ગયું. ઇન્દ્રિયોનો નિગ્રહ ક્યારેક એક અપેક્ષાએ સરળ છે, પણ મનનો નિગ્રહ, કારણ કે ઇન્દ્રિયને આબદ્ધ કરી શકાય છે પણ મનને વશ કરી શકાતું નથી. ઇન્દ્રિયના વિષયોને ઇન્દ્રિયને આબદ્ધ કરો એટલે ઇન્દ્રિયના વિષયો રોકાઈ જાય, પણ મન વાયુને વશ કરવો સરળ છે, પરંતુ મનની ગતિને વશમાં લાવવી દુષ્કર છે. આ કષાયનું સ્વરૂપ છે. આ કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, એને હવે સંસારની અંદર મોક્ષની અભિલાષ. આ મુમુક્ષુ એનું પેલું લક્ષણ જે મોક્ષને માટે તત્પર થયો છે, એવો એક મોક્ષને વિશે જ યત્ન કરે આ મુમુક્ષુ. માત્ર મોક્ષ અભિલાષ, એમાં માત્ર શબ્દ સમજી લેવો. ભવે ખેદ, ભવનો ખેદ છે, આ માગી ખાવાનો ખેદ નથી. હવે એ કહે છે કે એનો અમે ખેદ નહીં કરીએ, પણ ભવનો ખેદ છે, કારણ કે હવે અમારે ભવ કરવો નથી. પ્રાણી દયા, જગતના જીવો પ્રત્યેની અનુકંપા, ત્યાં આત્માર્થ નિવાસ.
આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.
બસ પછી તને મોક્ષને અપાવે, આત્મનું જ્ઞાન પ્રગટાવે, નિર્વાણ માર્ગમાં તને સ્થિત કરે એવી વિચારણાનો ઉદ્ભવ હે મુમુક્ષુ તારામાં જ થશે. આત્માર્થ જ્યાં આવ્યો, પણ દશા આવે ત્યારે, અને દશા આવ્યા પછી સદગુરુનો બોધ એ તને પરિણામ પામશે. સુહાય, અત્યાર સુધી સોંપતો નહોતો. સદગુરુનો બોધ બહુ મજાનો, સદગુરુ પણ મજાના, પણ તને શોભતું નહોતું. અને તારા થકી સદગુરુ શોભતા નહોતા.
બહુ મુશ્કેલી છે. ખરી યોગ્યતા વિના આવું વચન નીકળવું સંભવિત નથી. ખરી યોગ્યતા વાત પરમાર્થ માર્ગમાં જીવ પોતે જે કરી શકે છે, જ્યાં એનું નિરૂપાયપણું નથી, પ્રારબ્ધમાં એનું નિરૂપાયપણું છે, પુરુષાર્થમાં એનું નિરૂપાયપણું નથી, એ પોતે પોતાના દ્રવ્યનો સ્વાતંત્ર્યનો સ્વામી છે, એ યોગ્યતા પ્રગટાવી શકે છે. અને આવી ખરી યોગ્યતા પ્રગટાવે છે જે પુરુષો. આ મુમુક્ષુની આખી પરંપરામાં જ્ઞાનીઓ એને વંદના કરે છે. જગતની અંદર જીવોની અંદર આ બે જાત છે. એક જાત પ્રારબ્ધને પલટાવવા નીકળ્યા છે અને એક પુરુષાર્થને જાગૃત કરવા નીકળ્યા છે. આ પુરુષાર્થને જાગૃત કરવા નીકળેલા છે એ બધા મોક્ષ માર્ગના રાહીઓ છે, અને પ્રારબ્ધને પલટાવવા નીકળ્યા છે એ બધા ચાર ગતિના રાહી છે, સંસારના રાહી છે. ક્યાં જશે? ઉપર જશે, નીચે ભગવાન જાણે. જેવી ભાવના કરશે ને જેવો કર્મ કરશે એ પ્રકારે થયા કરશે. જીવ એ પુદ્ગલી પદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. વસ્તુ ધર્મે જોતા તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી. એ પ્રમાણે સામાન્ય અર્થ જીવનવી પુગ્ગલી એ વગેરે પદોનો છે. અહીંયા એણે એક આનંદ ગંજીના સ્તવનની ગાથા મૂકી છે. આ જે જીવનવી પુદ્ગલી છે એ દેવચંદ્રજીનું એક સ્તવન છે, એમાં એણે મૂક્યું છે જીવનવી પુદ્ગલી. સૌભાગભાઈએ કૃપાળુદેવને એ સ્તવનની ગાથા મોકલી છે કે આનો અર્થ શું, અને પછી કૃપાળુદેવ કહે છે, દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જેને ચંદો રે. વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન આનંદગંજી મહારાજ. દેવચંદ્રજીના સ્તવનની ગાથા એની અર્થમાં બતાવે છે કે જીવનવી પુદ્ગલી એક જગ્યાએ એ આખું પછી આપ્યું છે. દેવચંદ્રજીના સ્તવનની ગાથા ક્યાં આપી છે આવશે ત્યારે જોઈશું. તો જીવ એ પુદ્ગલી પદાર્થ નથી. જુઓ ભેદ જ્ઞાન, જેના રૂપ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે, એ કેના લક્ષણ છે? પુદ્ગલના. છ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય છે અને એક ચેતન દ્રવ્ય છે. આ બંને દ્રવ્ય જુદા છે, અને એ જે જીવ છે એ પુદ્ગલી પદાર્થ નથી. શરીર છે એ પુદ્ગલી પદાર્થ છે, દેહ છે એ પુદ્ગલી પદાર્થ છે, અને દેહ થકી જે કંઈ આ બાકી બધી ચીજ વસ્તુઓ છે, જગતની ચીજ વસ્તુ, આ બધા પુદ્ગલી પદાર્થ છે. એમાં કોઈ ને કોઈ જગ્યાએ વર્ણ છે, ગંધ છે, રસ છે, રૂપ છે, સ્પર્શ છે, પણ જીવ એ પુદ્ગલી પદાર્થ નથી. આપણને જે સુખ પુદ્ગલમાંથી મળે છે એ સુખનો ભાસ કીધો છે, આ જીવ નથી, જીવમાંથી નથી મળતો, પુદ્ગલમાંથી મળે છે. એ પુદ્ગલી પદાર્થ નથી, પુદ્ગલ નથી, જીવ પોતે પણ પુદ્ગલ નથી, પુદ્ગલથી બનેલો પણ નથી, પોતે પુદ્ગલ પણ નથી, પુદ્ગલનો આધાર પણ નથી. આ પુદ્ગલને બનવા માટે થઈને જીવની કાંઈ જરૂરત નથી. દરેક પદાર્થ સ્વયંભૂ છે, અનાદિ છે, સ્વયં સિદ્ધ છે. પુદ્ગલને સિદ્ધ કરવા માટે થઈને જીવની જરૂર નથી. એને એનું વર્ણ પ્રાપ્ત કરવા, રસ પ્રાપ્ત કરવા, ગંધ પ્રાપ્ત કરવા, સ્પર્શ પ્રાપ્ત કરવા જીવની કોઈ જરૂર નથી. જીવના આધારથી પુદ્ગલ પદાર્થની નિર્મિતિ નથી, સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જૈન દર્શન અદ્ભુત, આ જગતની અંદર વૈજ્ઞાનિક દર્શન જો કહીએ, પરમાર્થ વિજ્ઞાન જેને કહીએ, વિતરાગ વિજ્ઞાન, જૈન દર્શન, જે પદાર્થ એમણે આ જગતની અંદર જોયા છે, જે પદાર્થનું સંયોજન આ સૃષ્ટિ છે, આ લોક છે, એની અંદર એણે દરેક પદાર્થની સ્વતંત્રતા બતાવી છે. એમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી, પુદ્ગલના રંગવાળો જીવ નથી. જીવને કોઈ પણ પ્રકારની મૂર્તતા નથી, રૂપ નથી, જેને રૂપ નથી એને રંગ પણ નથી. તો જીવ તો અરૂપી છે, પુદ્ગલના રંગવાળો નથી, અને કોઈને કોઈ પદાર્થ રંગવાળો દેખાય તો એને શું કહેવું? એ એમ મને કે મને આત્માના દર્શન થયા. કેવા હતા? ગુલાબી ને પીળો ને કેસરી ને લાળ ને
કંઈક દેખાય. તો રંગવાળો પદાર્થ જીવ નથી. તો શું થયું? ઉભો રે, શાંતિ રાખ. કોઈ પદાર્થની કલ્પના કરીને એને જીવ માનીતો નથી લીધો ને. જીવને શબ્દ નથી, શબ્દ એ જીવનો ગુણ નથી, પૂતગલનો છે. મને સંભળાણો મારા આત્માનો અવાજ, આખી રાત આવતું હતું. શું આવતું હતું? વિચાર કરવો પડશે. એ ગુણ નથી એમાં. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય, પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય, તેનો તે સ્વામી નથી. એનો સ્વામી નથી, એનો માલિક નથી, એનું નથી. એને કોઈનું લઈ લીધું હોય ને પોતાનું માની બેઠો એ વાત જુદી છે. સ્વામીમાં પોતાનું સ્વામિત્વ એટલે જેની પોતાની માલિકી છે તે. પણ કોઈ પોતે પોતાનું માની લીધું હોય તો શું કરવું? એ તો ભ્રાંતિ છે. પોતાની સ્વરૂપ સત્તા, હવે સ્વરૂપ સત્તા શું જીવની? જીવની સ્વરૂપ સત્તા શું?
અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ ભેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.
આ જીવની સ્વરૂપ સત્તા આ છે. જીવની સ્વરૂપ સત્તા આ છે. જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, જ્યોતિ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશિત છે, સમતા છે, રમતા છે, ઉરધતા છે, વેદકતા છે, જ્ઞાયકતા છે. આ બધા જીવની સ્વરૂપ સત્તા છે. એ પોતાની સ્વરૂપ સત્તા સિવાય રંગની સત્તા, રૂપની સત્તા, શબ્દની સત્તા, સ્વાદની સત્તા, ભાષાની સત્તા, અનેક પ્રકારની સત્તા છે જગતની અંદર. એ મીઠાશ છે, એ ક્યાંક તીખાશ છે, ક્યાંક કઠોરતા છે, ક્યાંક મૃદુતા છે. આ બધા પદાર્થની સત્તા છે. ઘીમાં ચેકાશ એની સત્તા, સાકરમાં મીઠાશ એની સત્તા. બધી અનંત પ્રકારની સત્તા છે. પણ જીવની સત્તા એ અન્ય પદાર્થની સત્તા, પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય, પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય, તેનો તે સ્વામી નથી, તેનો તે સ્વામી નથી. તો બીજી સત્તા મારામાં ઘણી છે. તો કે છે એ સત્તા જીવની નથી, જીવની નથી. એનો તું સ્વામી થઈ શકીશ નહીં. હું બહુ સરસ બોલી શકું છું. કઈ સત્તા છે તારી પાસે? પ્રવચન સત્તા. હું બહુ સરસ ગાઈ શકું છું. કઈ સત્તા છે? રાગ રાગીણીની, સ્વરની. તારી સત્તા છે કે પૂતગલની? કોની? જો પોતાની હોય તો બધી ગતિમાં ભેગી આવે. પૂતગલની સત્તા છે. જીવના આશ્રય પરિણમતી હશે. પરંતુ આ સત્તા મૂળભૂત પદાર્થની અંદરની કેરેક્ટરિસ્ટિક, એ પ્રોપર્ટીઝ ઓફ એ મેટર, એ કાર્મણિક વર્ગણા, ભાષા વર્ગણા, એની એ પ્રોપર્ટી છે. જો ભાષા વર્ગણા એને પ્રાપ્ત ન થાય કર્મના સંયોગે, તો એ મૂંગો હોય. જો આત્માની હોય તો કોઈ જગતમાં મૂંગો ન હોય. જો જીવની સત્તા હોય શબ્દ, તો જગતમાં કોઈ મૂંગો ન હોય.
અન્ય સત્તા, પોતાની સ્વરૂપ સત્તા સિવાય, જે અન્ય તેનો તે સ્વામી નથી. એકવાર સ્વામિત્વ ભયું ગયું એટલે આ બધું મમત્વ ભાવ, અહમ ભાવ, આ બધો જે છ પદરી અંદર કેટલી સરસ વાત કરી કે અનાદિકાળથી આ જીવને એ કેટલા કેટલા પર પદાર્થનો સ્વામી માનીને ચાલે છે. હવે જે પોતાના નથી, રહેવાના નથી, જે પોતાના સ્વભાવમાં નથી, પોતાની પ્રોપર્ટીઝ નથી, આ કર્મની છે, પૂતગલની છે ભાઈ. એ પૂતગલ પદાર્થ ભિન્ન છે, તારા ઉપર અવલંબિત નથી, તારા કારણે નથી, એ સ્વયં છે. આ બે વસ્તુ જે પકડાઈ જાય, જીવ અને અજીવ આ બંને જુદા છે, નોખા છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ માર્ગ સાંભળો. સદગુરુના વચન સાંભળીને જીવમાં એની વિચારણા કરતા જે પ્રતીતિ થઈ, જીવની પ્રતીતિ કોની થાય? જીવની. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી જે એને જોતા વિચારી વિશેષથી રે, એ વિશેષથી વિચારતા શું લાગ્યું?
તેમ આવી પ્રતીતિ જીવની રે.
શું થયું?
જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
બસ આ બે પરિણામ થાય, આ બે પરિણામ થાય સંકેતના. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકેત. પણ શું? તો કે આ જીવને એને અન્ય સર્વ પદાર્થોથી, અન્ય સજીવ અજીવ દ્રવ્યોથી, સર્વ અજીવ દ્રવ્યોથી ભિન્ન અને અસંગ, અસંગ. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. પરની ઐશ્વર્યતા છે જે છે, એ પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. સ્વરૂપને પોતાની ઐશ્વર્યતા છે. અને ભક્તામર સ્તોત્રની અંદર ભગવાન આચાર્ય ભગવંત માનતુંગ સુરીશ્વરજી મહારાજ સમવસણમાં બિરાજમાન આદેશ્વર ભગવાનની સ્તુતિ કરીને કયા ઐશ્વર્યની વાત કરે છે? તો ભગવાનના સ્વરૂપના ઐશ્વર્યની વાત કરે છે. કે બ્રધુ આ પ્રભુ બધું આ દુનિયામાં ઝાંખું લાગે છે. આ તારા ચંદ્ર સૂરજ ને આ બધું ભામંડળ ને આ બધું લાગે છે કે આ બધું ખોટું છે. છે તો અદભુત, પાછું છે તો અદભુત. છતાં આચાર્ય મહારાજ કહે શું કે પ્રભુ તારી જયારે વાત કરીએ છીએ, તારી સ્વરૂપ સત્તાની, ત્યાં તો આ બધું ઝાંખું ઝાંખું અને પાંખું પાંખું લાગે. એ પછી તો એમ થાય કે હવે આવા દૂધ જેવાને પણ કે જે ખારા ખારા જળને કોણ પીએ? અમે હવે સંસારના આ પદાર્થોમાં કોણ રાચે? હવે તારા સ્વરૂપમાં લીનતા આવે તો હે પ્રભુ, જગતનો કોઈ પદાર્થ અમને આકર્ષી શકે નહીં. કેવી અદ્ભુત સ્તોત્ર જ્ઞાની આચાર્ય ભગવંતે રચના કરી છે. વસ્તુત્વ ધર્મે જોતા તે કોઈ કાળે પણ પ્રસંગી પણ નથી. આ જીવ એ વસ્તુત્વ ધર્મ, એનો વસ્તુત્વ ધર્મ શું છે? વસ્તુનો ધર્મ, સ્વભાવ ધર્મ. તો એનો જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, આ બધા એના વસ્તુ ધર્મો છે. એ જોતા એ પ્રસંગી નથી, પ્રસંગી નથી. એ એનો જ્ઞાન ધર્મ. આ જળ અરે શું સંગ કરે? કોઈ હિસાબે એ કે છે પરસંગી પણ નથી. એ પ્રમાણે સામાન્ય અર્થ જીવ નવી પુગ્ગલી વગેરે પદોનો છે. એટલી બધી ભિન્નતા. આમાં કેવા સમર્થ આચાર્યોએ ભગવાનનું ચૈત્ય વંદન કરવું, રોજ દેરાસરમાં જઈને, જિનાલયમાં, ચૈત્યાલયમાં જઈને પ્રભુ પરમાત્માની સ્તુતિ કરવી. અને સ્તુતિ કેવી રીતે કરવી આપણને ન આવડે એટલે સ્તવનોની રચના આવા આચાર્યોએ કરી. સ્તવન બનાવ્યા આનંદનજી, યશો વિજયજી, મોહનચંદ્રજી, દેવચંદ્રજી, આ બધાએ સ્તવનો બનાવ્યા. કેટલા બધા સ્તવન, અને જુદા જુદા સ્તવનો, જુદા જુદા રાગથી ગાઈ શકાય, ભાવથી ગાઈ શકાય એવી રીતે એવા બનાવ્યા. પણ એમાં આખો માર્ગ તત્વનો, વિતરાગ વિજ્ઞાનની ગૂંથણી કરી લીધી. કૃપાળુદેવે પદની રચના કરી, પણ કૃપાળુદેવના પદની અંદર આખો સમગ્ર વિતરાગ માર્ગની ગૂંથણી
કરે, વિતરાગ દર્શન ગોઠાઈ જાય, વિતરાગનું યોગ દર્શન આનંદ ગંજીના પદોમાં ગોઠાઈ જાય, વિતરાગનું દ્રવ્ય દર્શન દેવચંદ્રજીના પદોમાં ગોઠાઈ જાય. આ બધા મહાન આચાર્યનો ઉપકાર કેવો, અને જીવ ઉપયોગ લગાવે તો ખબર પડે કે હું સ્તવન ગાઉં છું, પણ એની અંદર તો આખું તત્વજ્ઞાન હું ગાઈ રહ્યો છું. અને એક વાર જે શબ્દમાંથી એના અર્થમાં સરી પડે, તો એક વાર એ શબ્દ ગાતા ગાતા એના ભાવમાં એના અર્થમાં કે હું કયા પરમાત્માની સ્તુતિ કરું છું, આ મારો પ્રભુ કેવો છે, એટલે દેવચંદ્રજી કહે છે, સ્વામી ગુણે ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. તારું દર્શન શુદ્ધ થશે, તું પરમાત્માની ભક્તિ પરમાત્માના ગુણને ઓળખીને કરતો જા, અને એના ગુણો તને ખબર નથી, તો આવા પુરુષોએ ગીતાર્થ મુનિ ભગવંતોએ આ રચના કરી છે. એ ગા ટાયલા ગામાં ગમે તે પ્રકારના સિનેમાના રાગ ઉપરને સરસ રીધમ હોય એમ તારું વળશે નહીં, એમાં અર્થ કંઈ નથી, એમાં ગુણ કંઈ નથી, એમાં તત્વનું ચિંતન કંઈ નથી, તો તને સ્વામીના ગુણ ઓળખાશે. દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો, કર્મનું ફળ શું, આપણે કંઈક ગમે તેવા કર્મ કરીએ એનું ફળ શું ખબર, તો દુઃખ ને સુખ આ કર્મનું ફળ. આ સીધો હિસાબ કે તને જે દુઃખ મળે છે એ કર્મનું ફળ, અને સુખ મળે છે એ કર્મ. આપણે અડધું સમજીએ અડધું ના સમજીએ, દુઃખ મળે એ કર્મનું ફળ અને સુખ મળે એ મારા કર્તૃત્વનું ફળ, મારા પુરુષાર્થનું ફળ, આપણે એમ માનીએ, અડધું માનીએ અડધું ના માનીએ. દુઃખ સુખરૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, આ એક જ નિશ્ચયથી આનંદ મારો. ચેતનતા પરિણામ અને ચૂકે, ગમે તે સ્થિતિમાં આ ચેતન તો એનો પોતાનો ચૈતન્યનો સ્વભાવ છે, એની અંદર એ પરિણામની અંદર ચૂક ન કરી શકે એવો એનો સ્વભાવ છે. ચેતન કહે જીનચંદો રે, આ જીનેશ્વર ભગવાનની સ્તુતિ કરીને આનંદજી મહારાજ ત્યાં મૂકે છે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો. આ 322 નો પત્ર આજે અહીં સમાપ્ત થાય છે.